એટલે રાજાના મનમાં ને એના ભાઈના મનમાં થયું કે આ તો ખોટું લાગે મારું, કે આ ગોળો ઠંડો લાગે, કે બરાબર ધગ્યો નથી લાગતો એમ. એમ કે હાથ જે અડાડ્યા ને તે તો ચામડી ઉખેડી નાખી કહો. પણ કલા ભગતને કાંઈ ન થયું, એનું કારણ મારે નિષ્ઠાનું બળ, મહારાજની આજ્ઞાનું બળ અને મહારાજ હૃદયમાં ધાર્યા હતા એનું બળ. માટે ભગવાનના ભક્તો આજ્ઞામાં ખબરદાર બને, ઉપાસનામાં ખબરદાર બને અને ભગવાનના ભજનમાં ખબરદાર બને. માટે ભગવાનના ભક્તો આજ્ઞામાં ખબરદાર બને, ઉપાસનામાં ખબરદાર બને અને ભગવાનના ભજનમાં ખબરદાર બને. જીવને ભજન કરવાની દાનત જ ન મળે લો. ભજન કરવાની જ્યાં વાત આવે ને તો એમ કે હું હમણાં બીમાર છું એમ. ભોજનની વાત આવે ને તો એ હાલશે, ભોજનમાં હોશિયાર લો. પણ ભગવાનનો ભક્ત જેમ ભોજનમાં હોશિયાર બને ને એમ ભજનમાં થોડોક હોશિયાર બને. ટાઈમ મળે એટલે મંડી પડે. આમ તો હકીકત કહો ને તો જીવને ટાઈમ છે ભજવા હોય તો. તમારે એવું બધું કામ છે તમે ભજન ન કરી એમ માનો તમે, હે? ભજવા નથી એટલે ટાઈમ નથી એમ. નહીં તો અહીંયા 8 કલાકની સર્વિસ છે, 8 કલાકની. 16 કલાક કામ શું, 8 કલાક ઊંઘમાં કાઢો, 8 કલાક ક્યાં કાઢો? ગપ્પા મારવામાં, ટીવી ને અમે કહો, નતર ફેક્ટરીથી કે જે બિઝનેસ કરતી ત્યાંથી ઘર સુધી જાઓ, રસ્તામાં સ્વામિનારાયણ 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 બોલતા તો કોણ તમને ના પાડે? પણ ટેવ જ નથી પડે, નવરો પડે એટલે ગપે ચડી જાય લો. અને હેબિટ વિના કોઈ વસ્તુ થતી નથી. એક વાત બરાબર યાદ રાખવી, સાધુ હોય તોય ભલે ને ગ્રસ્ત હોય તોય ભલે, ભજનની ટેવ તો પાડવી પડે. કોઈ એમ કે ને મને અંગ નથી ભજન એમ ન હાલે, ન જ પાડવું પડે. બીજું ત્રીજું અંગ ન હોય તો હાલે જ, પણ ભજનનું અંગ ન હોય તો પાડવું પડે ભજન કરવાનું અંગ. સમજાય? તમારે કરવું જ નથી અમારે કેવું, હું વધારે કહો. મંદિર આવે ને તો લટાર મારવાનો આવ્યો હોય એમ આવે, લો લટાર મને વ્યા જાય, વારો બકાડી જાય એમ, ઠાકોરજીના આગળ હાજરી પૂરા જાય. બહુ વિચારીએ ને તો એવું લાગે છે કે જીવને જગતમાં જેટલું તાન છે એનામાંનું 100માં ભાગનું ભગવાન ભજવાનું તાન નથી, એને કારણે માથેથી જન્મ મરણ ટળતું નથી. આ મંદિરે આવે ભજન કરતો ને તો મન વિનાનું કરે, તે મન વિનાનું કોઈ દી યાદ રહે નહીં. કોઈ એમ કે સ્વામી મને યાદ શક્તિ નથી, અરે હોતા છે યાદ શક્તિ નથી ભલા? આ જગત આખું યાદ છે ને યાદ શક્તિ નથી? હું કામ જગત યાદ રહ્યું એ મન મૂકીને કર્યું છે, એમાં મન પરોવીને કામ કર્યું. લો જગતના રૂપને જોઈ અને શબ્દને સાંભળ્યો તો 6-6 મહિના ભૂલતો નથી. અને મંદિર આવ્યો ને કેમ બીજે દી વાઘા ભૂલી ગયો? હું કામ ભૂલી ગયો? અહીંયા મનો વિના દર્શન કર્યા એટલે ભૂલી ગયો. હું કામ કથા ભૂલી ગયો? મન વિના સાંભળી એટલે ભૂલી ગયો. માટે ભગવાનના ભક્તો આવા સર્વોપરી ભગવાન મળ્યા છે એને મન દન ભજી લેજો. મન દીધા વિના ભસ્યું થરખું આવશે નહીં. માટે મન દન એવું ભજન કરજો, ફરીવાર ધોકો ન થાય. ફરીવાર નક્કી કરજો, માના ઉદરમાં ઊંધે માથે લટકવા આવવું નથી. હવે જો ઊંધે માથે લટકવા આવવું પડશે ને તો જીવ ઉપર જુલમ થાય જુલમ. ઘણી ફેરી હું સંતોને કહું છું કે હજી ગ્રહસ્થ રાજી રહેજો, કઠણ કહેવાય. તો ગ્રહસ્થ ભજન ન કરે એને જન્મવું પડે ને તો એને મૂર્ખ કહેવાય. સત્સંગથી આપે છે, સત્સંગ થયા પછી ભગવાન ઓળખાણા પછી ભજન ન કરીને ફરી વાર જન્મ પડે ને તો મૂર્ખ કહેવાય. અને સાધુ, હું સંતોને કહું છું, આપણે સાધુ થયા અને આપણે હવે ભજન ન કરીને આપણે ફરી વાર જો જન્મવું પડે, આખી જિંદગી અઘારી જો કર્યું હોય અને એના ઉદરમાં ફરી પાછું જવું પડે, જેને જિંદગીમાં ઈડ્યા ન હોય એના ઉદરમાં ફરી વાર જવું પડે, આપણે તો મૂર્ખના સરદાર કહેવાય. ફરી વાર જો જન્મ લેવો પડે તો નક્કી કરી નાખવું ફરી વાર હવે જન્મવું નથી. બસ આ છેલ્લો જન્મ એમ, આ છેલ્લો ધક્કો, હવે ફરી વાર ધક્કો ખાવો નથી. માટે મૂર્ખે ન થવું, મૂર્ખના સરદારે ન થવું અને ડાયા થઈ સાનામાનું ભજન કરી લેવું તો મારા સુધી પહોંચી જવાશે. બાલપ્રભુ ઘનશ્યામ સરસ સરસ વસ્ત્ર પહેર્યા છે પણ દેખાતા નથી, એવું એવું છે. આપણું બધું દેખાય એનું દેખાય નહીં, એ જ ભગવાન. વસ્ત્ર જો ન દેખાડવા દે તો પોતાને ઐશ્વર્ય કેમ દેખાવા દે કહો, અને દેખાવા ન દે એટલે જીવ ભ્રમી જાય છે. આવા ચરિત્રો જ્યારે સાંભળે એનો જ્યારે વિચાર કરે ને ત્યારે એનું પરમેશ્વરપણું જીવને હાથ આવે. કેટલા અદભુત અદભુત ચરિત્રો મહારાજ કરે. પેલું ચરિત્ર સરસ કૃત નહીં, જમરૂખ ખાવા માટેનું. ભક્તિ માતા હાથ મુકાવે પણ ઘનશ્યામ મૂકે નહીં, જેને દયા જો તમે. પરમાત્મા કે જેનો હાથ હું પકડું એનો પછી મુકતો નથી. સ્વામી વાતો લખ્યું મહારાજ કે આ જગતમાં કોઈકને ભૂત વળગે એ પછી જો મુકતું ન હોય તો અમે જેને વળી ગયા ને મૂકીએ છે ને અક્ષરધામ સુધી હારે લઈ જઈ ગયા. પણ ભગવાન વળગે એવું થવું પડે, મેલો થયાવીને ભૂત ન વળગે અને ચોખ્ખું થયાવીને ભગવાન ન વળગે. તાકાત નથી ભૂતની ચોખાને વળગી શકે, ચોખાને ભૂત ન વળગે ને મેલા ને ભગવાન ન વળગે. અને ભગવાન વળગે તો કામ થઈ ગયું. પણ જીવને ઓળખાય નહીં ત્યાં સુધી ભગવાન વળગે ને તો એને મુકાવા માટે મહેનત કરે. મહારાજ વન વિચરણ કરતા કરતા બુધેજ ગામમાં ગયા, ખોડાભાઈ ત્યાં સદાવ્રત માગ્યો. ડોશીમાં રાતડી જુવાર આપવા તૈયાર થયા ત્યારે મહારાજ કે ડોશીમાં આને અમે શું કરશું, આને લઈ જઈએ અને આને વળી પાછો આટો કરી દળાવીએ, વળી પાછી આને રસોઈ બનાવવા માટે બધી મહેનત કેટલી પડે અમને, એના કરતા તૈયાર રસોઈ જો આપો તો અમે લઈએ. ત્યારે ડોશી કે તૈયાર રસોઈ આપવા અમે કઈ નવરા નથી, હાજતી વાર તમારી જેવા હજારો આવે છે ક્યાંય, માટે તૈયાર રસોઈ નહીં આપીએ. મહારાજ કે અમારી જેવા નહીં આવ્યા હોય, અમારી જેવા તમે એક જ છીએ. ડોશી કે તમારી જેવા તો હું તમારી કરતા મોટા મોટા આવે છે, કે મોટી મોટી દાઢી વાળા ને મોટી મોટી જટા વાળા ને વૃદ્ધ આવે છે પાંચ હાથ પુરા ને એવા મોટા મોટા આવે છે. મહારાજ કે એવા આવતા છે પણ અમારી જેવા નહીં આવતા હોય, અમારી જેવા તમે એક જ છીએ. ડોશીને મહારાજે વારે વારે કીધું તો ડોશીને હા પડી નહીં, હા પડવી કઠણ છે લો. અને મહારાજ વચનામૃતમાં વારે વારે કીધું તો આપણને હજી ઘણા નથી હા પડતી લો, વારે વારે કીધું. કેટલાય વચનામૃતમાં કીધું, નવમું વાંચીએ, તેરમું વાંચીએ, અઢારમું વાંચીએ, સાતમું લોયાનું વાંચીએ, અંત્યનું આડત્રીસમું વાંચીએ, આ બધા કીધું પણ તોય જલ્દી હા નથી પડતી, જોઈને હા પડી જાય કામ થઈ જાય. ડોશી મેં આપી ખરી પણ હું આપી જુવાર, મહારાજે માગ્યું એ ન આપ્યું. તો રાજીપો તો કેમાં હોય, શેમાં હોય, રૂચિ સમજી જાય એમાં રાજીપો હોય. મહારાજની રૂચિ ડોશીમાં સમજી શક્યા નહીં. પછી તો કથા ઘણી લાંબી છે. મારા જુવાર લઈને જતા ને ગામની પાદરે પછી આમ નાખીને કબૂતરે ખાધીને કબૂતરને સમાધિ થઈ ગઈ. અને ખોડાભાઈ ઘેરે આવ્યા ને પછી એને મને બહુ વીઢ્યા. એને મને કીધું કે માં આજે આપણી ઘેરે કોઈ યોગી આવ્યા હતા કેમ બેટા, કારણ કે એ પગલા ભાળી ગયા કંકુના. એને કોઈ કીધેલું તારી ઘેરે ભગવાન એકવાર આવશે ને જયારે આવશે ને ત્યારે કંકુના પગલા પડશે. દુશ્મને કીધું માં કોઈ આવ્યું હતું તો કે હા આવ્યા તે એક વર્ણી, તેને તે કઈ આપ્યું, આપી રાતડી જાય, બીજું કઈ કીધું. એ તો ક્યારનો માઇક માઇક કરતો હતો, તૈયાર રસોઈ આપો તૈયાર રસોઈ આપો. હું એવી થોડું કે ભોળી છું તો આપી દઉં કે ન આપી, એને ઘણું કીધું તો ન આપી કે. ખોડાભાઈ કે માં જેના માટે સદાવ્રત આપતો હતો તે મારો દાખલો નિષ્ફળ કરી નાખ્યો. હું કામ નિષ્ફળ કર્યો એમ કીધું, ઓળખ્યા નહીં માટે. તો મહારાજ શું કહે છે ખબર, અમે આ બ્રહ્માંડમાં અમારું સ્વરૂપ ઓળખાવા માટે આવ્યા છીએ, માટે ભલા થઈને તમે અમારો દાખલો સફળ કરજો. જો તમે અમને નહીં ઓળખો તો અમારો દાખલો નિષ્ફળ થઈ જાય. ખોડાભાઈ બહુ ખીજાણાડ્યું છે. અને પછી પાછળ ગયા, અંબાણું નહીં પણ આકાશવાણી થઈ, તું ચિંતા નહીં કરીશ, અમે ફરીવાર તરીકે ઘેરે આવીશું. પછી મહારાજ ઘણી જગ્યાએ ગયા, ફરતા ફરતા એક પ્રસંગ બહુ સરસ યાદ આવી ગયો. જેતલપુર મહારાજ ગયા, જેતલપુરમાં પેલી આંબલી છે ને, એ આંબલીના ઓટા પર મહારાજ બેઠા, ત્યાં ગંગામાં આવ્યા અને મહારાજને જોઈ ગયા ને તે હેત થયું. હેત થયું એટલે કે વરણી ભૂખ્યા છો? મહારાજ કે આ છીએ ભૂખ્યા. તો જમવા આવશો? મહારાજ કે એમ ન આવીએ, અમે ચાલતા નથી. લે ડોશી કે તમે ચાલતા નથી ગંગામાં કે, તો અહીં સુધી આવ્યા કેમ? તો કે અમને અમારા દિવ્યો જે બધા છે ને મુક્ત અહીંયા મૂકી ગયા. ડોશી મને થયું સાદું ગાંડિયું લાગે છે કે, પણ દયા આવી નાનું નાના ભાડે નામ શુક્લકડી દે હતો ને, ડોશીને એમ થયું સાદું ગાંડિયું છે જમાડું તો ખરો. એમ કરીને ગંગામાં મહારાજને તેડીને પોતાને ઘેર લઈ ગયા. ગંગામાં ને ભાઈ ખુલી ગયા કે નહીં, તેડીને લઈ ગયા. પછી રસોઈ તૈયાર કરીને મહારાજને કહે જમવા આવો. મહારાજ કહે એમ અમે નહીં આવીએ. ગંગામાં કે કેમ? તો કે જે અમારે દિશાએ જવાનું બાકી છે, નાવાનું બાકી છે અને જમીએ કેમ કે. ગંગામાં કે તો તમે જાઓ અહીં બાજુમાં તળાવ છે કે ત્યાં દિશાએ ફરી આવજો, નાહી આવજો. મહારાજ કે અમે એમ નથી જતા કે. તો કેમ જાઓ છો? અમને કોઈ તેડીને લઈ જાય ને તો જઈ શકે, અમે અમારી જાતે નથી જતા. કોઈને ગરજ હોય ને અમને લઈ જાય કે? આવું મહારાજ બોલે, કોઈને ગરજ હોય અને અમને દિશાએ ફરવા લઈ જાય તો અમે જઈશ કે. ગંગામાં ક્યાં તો બલ્લા ભટકાણી કે, એક બાજુ દાહ ચડે અને બીજી બાજુ જ્યાં મારીને સામે જાય તદે આવી જાય. ગંગામાં મહારાજને તેડીને દિશાએ ફરવા લઈ ગયા. અને પછી મહારાજને કેવું નાહી નાખો. મહારાજ કે એમ નથી ના, તમને કોઈક નવડાવે, કોઈકને ગરજ હોય તો નાહીશ કે. પછી નવડાવ્યા મહારાજ, પછી પાછું તેડીને ઘેર લાવ્યા. પછી બે હાર્યા જમવા, જમો લો આ થાળે. મહારાજ કે એમ અમે નથી જમતા, કોઈકને ગરજ હોય ને મોઢામાં કોળી આપે જમીશ કે. ગંગામાં મહારાજને મોઢામાં કોળી આપ્યા જમાડ્યા. મહારાજ બહુ લીલા કરે પણ ગંગામાં એનો ત્યાગ ન કર્યા કે. મનમાં એમ થાય નાનો ભોળિયો બ્રહ્મચારી છે અને અહીંથી જો જતો રહેશે તો હેરાન થઈ જશે, માટે ભલે ને મને થોડી તકલીફ પડે પણ મારી ભેળો રહ્યો. એમ કરતા 15 દિવસ સુધી મારા જેતલપુર રોકાણા. ત્યાં ગંગામાં છે ને રામાનંદ સ્વામીને શિષ્ય હતા, એને ખબર મળ્યા કે અમદાવાદની અંદર રામાનંદ સ્વામી આવ્યા છે. અને ત્યાંથી સ્વામીએ સમાચાર મોકલાયો ગંગામાં, માલુમ થાય કે અમારે દર્શન કરવા માટે આવે. ગંગામાં ગયા નહીં. મનમાં એમ થયું હું જો જઈશ તો આ બ્રહ્મચારીનું શું થાય. બીજી વાર સમાચાર આવ્યા, ગંગામાં મનમાં થયો તો ઉપાયથી થઈ, નહીં જાઓ તો ગુરુ નારાજ થશે અને હું જો જઈશ તો આ બ્રહ્મચારીનું શું થાય. અને હાજું ગાંડિયું છે વયું જાય હેરાન થાય કે, અહીંથી જો ભાગી જાય કે તો હેરાન થાય. પછી મનમાં વિચાર કર્યો એક કામ કરું, ઘરમાં પૂરી દઉં પછી જાઓ. મારને ઘરમાં પૂર્યા અને ઘરમાં પૂરીને પછી ગંગામાં અમદાવાદ ગયા. રામાનંદ સ્વામી કે બબે વાર સમાચાર મોકલ્યા તો કેમ નહોતા આવતા? ગંગામાં કે ભાઈને ખાજું ગાંડિયું આવ્યું છે કે બ્રહ્મચારી કે, મારું હાથે ખાતું નથી ને હાથે નાવા જતું નથી કે, બધું મારે કરાવવું પડે છે. અને આમ એમ થાય છે કારણ જવા દો પણ દયા બહુ આવે છે કે. રામાનંદ સ્વામી કે એ હાજું ગાંડિયું નથી, એ સાચવા જેવું જ કે, એને સાચવજો, એ બહુ મોટા યોગી છે. ગંગામાં કે આમ તો મને એવું લાગે છે કે, ક્યારેક ક્યારેક મોટા યોગી હોય એવું લાગે છે, ક્યારેક હાજું ગાંડિયું દેખાય કે. એમ કહી દર્શન કરીને કે હું જાઉં નતરી પાછું ભૂખ્યું રહે કે, એમ કહી અને ગંગામાં જેતલપુર આવ્યા. ઓરડો જ્યાં ખોલ્યો મહારાજ નંબળે, મારે ત્યાં જતા રહ્યા. ગંગામાં ચારે બાજુ તપાસ કરાય પણ મહારાજ કે હાથ આવ્યા નહીં. પછી તો વર્ષો વીતી ગયા. પછી તો મહારાજ લોજ ગયા અને પીપલાણા ગયા અને જેતપુર જઈને ગાદીએ બેઠા. અને પછી તો રામાનંદ સ્વામી ધામમાં સીધા આવી ગયા. અને પછી મહારાજ ફરતા ફરતા ગઢપુર આવ્યા, મોટો ઉત્સવ કર્યો ત્યારે ગંગામાં ગઢપુર ઉત્સવમાં ગયા. કારણ કે રામાનંદ સ્વામીને શિષ્ય ઉત્સવ કર્યો ને એટલે ઈબાને ગઢપુરજી આ મહારાજ પાસે ગયા. મહારાજ મોટી સભા ભરીને બેઠા હતા, હજારો સંતો ભક્તો બેઠા હતા. ગંગામાં સભામાં પ્રવેશ કર્યો ને તે મહારાજ દોટ દીધી અને ગંગામાં ગળે ભેટી ગયા. મહારાજ કે અમારી માં આવ્યા, અમારી માં આવ્યા, અમારી માં આવ્યા, અમને વનમાં બહુ હાચવા ક્યાં એને. એમ જેતપુર ગયા, જેતલપુર ગયા ત્યારે બહુ હાચવ્યો, અમારી માં આવ્યા કે. ગંગામાં ઓળખી ગયા, લે આ તો જેનું હાજુ ગાંડ્યું કે તો આ તો બહુ મોટા થઈ ગયા કે. બહુ રાજી થયા ગંગામાં. અને પછી મહારાજ કે અમારી માં છે, માનો હાચે ને એવા એમને હાચવા હતા, માટે બધા આને માં કહેવા કે. અને પછી બધા માં કહે. અને ગંગામાં મહારાજમાં ખૂબ હેત થયું. અને જ્યાં મહારાજ જાય ને ત્યાં હારો હારે જાય. ક્યારેક ક્યારેક તો કે ગામડે જાય ને તો છગડી પેલી આવે ને એના માથે ઉપર મૂકી મહારાજને ટાઢી રસોઈ ન ખાવી પડે ને એટલે હારે લઈ જાય. એકવાર મહારાજને ગંગામાં કેટલાક સંતો ભક્તો હાલ્યા જતા, પછી મહારાજે ગંગામાં પ્રશ્ન કર્યો કે ગંગામાં તમે આટલો મોટો દાખલો અમારા માટે કરો છો, તેમને કેવા જાણીને કરો છો? ત્યારે ગંગામાં કે જેવા કૃષ્ણ હતા એવા રામાનંદ સુમેતા, જેવા રામાનંદ સુમેતા એવા જ તમે છો કે. અને જેવા કૃષ્ણ હતા એવા રામાનંદ સ્વામી હતા, રામાનંદ સુમેતા એવા જ તમે છો, સમજે કીધું ને. તે મહારાજ કે મર ટુંડી કે. આવું મહારાજ બોલ્યા. આ છગડી માથે અમારે હાટું ઉપાડી ઉપાડીને માથે તોલો થઈ ગયો, તમને ઓળખી ન હગી કે એમી કેવા છીએ? મહારાજ કે અમે રામાનંદ સ્વામી જેવા નથી, અમે કૃષ્ણ જેવા નથી, અમારી જેવા તમે એક જ છીએ કે. આટલો બધો દાખલો કર્યો ને તો તને સમજાણું નહીં. અને પછી મહારાજે ગંગામાને સમાધિ કરીને પોતાનું દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. અક્ષરધામની અંદર અનંત મુક્તો અને રામાનંદ સ્વામી પણ મહારાજની સ્તુતિ કરતા હોય. આવું દિવ્ય દર્શન જયારે કરાયું, ગંગામાં મહારાજને પગે લાગ્યા અને મહારાજને કહે, મહારાજ તમે આવા મોટા છો એની મને ખબર નહોતી, અને તમે વારે વારે મને મામા કહીને બોલાવો છો, હવે તેમ મને માં નહીં કહેતા કે. તમે તો અનંત આત્માના આત્મા છો, પરબ્રહ્મ છો અને અનંત અવતારના અવતારી છો મહારાજ, માટે તમે મને માં નહીં કહેતા. મહારાજ કે બોલ્યા નહીં. અને બપોરનો સમય થયો, ગંગામાં મહારાજને બોલાયો, મહારાજ જમવા પધારો. મહારાજ કે એમ ન આવું, દીકરા જમવા આલે એમ કોણ તો આવું કે. મહારાજની મોટપ તો જો. ગંગામાં કે પણ મહારાજ એમ તમને કેમ કહેવાય, તમે તો અનંત અવતારના અવતારી છો, તમારી આગળ તો અનંત અવતારો હાથ જોડીને ઉભા રહે, હું તમને દીકરો કેમ કરીને કહું? મહારાજ કે અત્યાર સુધી કહેતા હતા ને કે, અત્યાર સુધી હું વાંધો હતો? મહારાજને કે મહારાજ અત્યાર સુધી ઓળખતી નહોતી ને એટલે કહેતી હતી, પણ હવે તો તમે ઓળખાઈ ગયા છો માટે હવે દીકરો એમ ન કહું કે. મહારાજ કે ગંગામાં જીવ પ્રાણી માત્ર આવી જ ભૂલ કરે છે કે, અમને ઓળખતા નથી એટલે જેમ ઠીક પડે એમ બોલે છે, જે દિવસે ઓળખી જાય તે દાડે એનું બોલવાનું બંધ થઈ જાય છે. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે ગંગામાં અમે સર્વ અવતારના અવતારી છીએ, પણ તમે અમને મહારાજ કહો ને જેવું મીઠું લાગે છે, એના કરતા દીકરા હાલ જમવા એમ કહો છો ને ત્યારે બહુ મીઠું લાગે છે, માટે તમે અમને દીકરા કહીને બોલાવો. મહારાજને કે મહારાજ હું તમને દીકરા જો કહું તો મને દોષ બહુ લાગે, મને પાપ કેટલું લાગે? મહારાજ કે તમને પાપ નહીં લાગે, જાઓ મેં તમને વર આપીએ છીએ, તમે જિંદગી પર્યંત હાલ દીકરા જમવા એમ કરી અમને બોલાવજો, તો અંત સમયે અમે આવી અને તમને ધામમાં તેડી જઈશું, આટલો અમારો તમને વર, પણ આજથી તમે અમને દીકરા કરીને બોલાવજો. ગંગામાં કહે તો જાઓ મહારાજ, આજથી મેં તમને કહેશું હાલો દીકરા જમવા. અને પછી મા દીકરાનો સંબંધ કાયમ રાખ્યો, પણ સમજ્યા પછી રાખ્યો, એટલે દેહને જ્યારે મૂક્યો તે દિવસે મહારાજ ગંગામાને ધામમાં દિવ્ય રૂપે આવીને તીડી ગયા છે, પણ ઓળખ્યા પછી તીડી ગયા છે. મારને કેડે બેહારી નાવા લઈ ગયા હતા એટલે તેડવા આવ્યા એમ નથી, બરાબર સમજ્યો. મહારાજની દિશાએ ફરવા સુધી લઈ ગયા, આટલી દિવ્યતા રાખી એટલે તેડવા આવ્યા એમ નહીં, પણ મહારાજ જેવા છે એવા ઓળખી લીધા ગંગામાંએ. અને પછી મહારાજની સાથે હેત કર્યું, પ્રીત કરી, એના પરિણામે મહારાજ અંત સમય આવી અને ગંગામાં તીડી ગયા છે. માટે આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હશું, પણ મહારાજને નહીં ઓળખ્યા હોય તો મહારાજ અંત સમય તેડવા આવશે નહીં. માટે ભગવાનના ભક્તો ભજન કરો, ખૂબ કરો, પણ હારો હાર ભગવાન સ્વામિનારાયણ જેવા છે એવા સમજીને કરજો, નહીતર મહારાજને કીધું ગંગામાં ને મરી મુંડી એમ આપણને પણ મહારાજ કહેશે એવા શબ્દ સાંભળવા ન પડે. એટલા માટે જેવા છે એવા ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સમજી અને ખૂબ ભજન કરી લેજો, તો અંત સમો જ્યારે આવશે ત્યારે ધામ મળી જશે.
એ ચરિત્રો સાંભળતા સમય કેમ જાય એનું જો અનુસંધાન ન રહેતું હોય તો સાથે જેને માણ્યા હશે એની સ્થિતિ કેવી છે કલ્પના કરો. શતાનંદ સ્વામી જે શ્લોક લખ્યો છે સત્સંગમાં એ ખોટો નથી લખ્યો. તદ ઇક્ષકાણામ નાર્યણામ, તદ ઇક્ષકાણામ નાર્યણામ પુંસામ સ્વસ્થગીતાત્મનામ પ્રવિષ્ટમ નાશકત્વાપી હૃદયે ભવ વેદના. સ્વામીનો શ્લોક છે કે બાળ પ્રભુ ઘનશ્યામનું પ્રાગટ્ય થયું ત્યારથી છપૈયા વાસીઓના હૃદયમાંથી સાંસારિક બધું દુઃખ જતું રહ્યું. એક વર્ષ કેમ પૂરું થયું કોઈને ખબર જ ન પડી ગઈ. પલક વારમાં વર્ષ પૂરું થઈ ગયું. છપૈયા વાસી ખરેખર બળભાગી બેના અને કેવા અદભુત ચરિત્ર. ભગવાન ચરિત્ર શું કામ કરે ખબર? ભગવાનનું પ્રાગટ્ય છે ને એ લિમિટેડ આત્માને સુખ આપવા માટે ન હોય, અનલિમિટેડ આત્માને સુખ આપવા માટે હોય. આપણું કાર્ય છે ને એ લિમિટેડ હોય. આપણે સુખી બધા સુખી, દુનિયાને થાય એ થાય. આપણા સુખને માટે બીજા હજારને દુઃખી કરવા પડે ને તો આપણે કઈ નખી. આપણને 5 પાઉન્ડનો ફાયદો થતો ને બીજાને 25 નુકસાન થતો ને તો આપણે કઈ નખી. ઠાકોરજી લીલા અલૌકિક હોય છે. એની પ્રત્યેક ક્રિયા અન્યને સુખ આપવા માટે છે, કારણ કે સ્વયં સુખમૂર્તિ છે. સ્વયં સુખમૂર્તિ છે એટલે મનમાં વિચાર કરે કે અત્યારે હું પ્રગટ થયો છું એટલે જેટલા મારા યોગમાં આવશે એ બધા તો સુખિયા 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 થઈ જશે, પણ હું ગયા પછી પણ બધા સુખી કેમ રહે? એટલા માટે પરમાત્મા લીલા કરે છે, ચરિત્રો કરે છે કે પાછળથી ભક્તો એને ગાય ગાયને સુખી રહે. પણ ચરિત્રમાં સુખ કોને આવે? જેને હેત હોય અને મહિમા હોય એને આવે, બધાનો આવે. શાસ્ત્ર માત્ર એમ કહે છે કે ચરિત્રમાં સુખ જ થાય. વાત સાચી છે ખોટી વાત? હું કહું સર્વત્ર જગ્યાએ એ સૂત્ર લાગુ ન પડે. બોલો શું કહો તમે? સાબિત કરી દઈએ આપણે. મુક્તાનંદ સ્વામીનો પ્રસિદ્ધ પ્રસંગ છે. મહારાજને પૂછ્યું, મહારાજ શાંતિ કેમ થાય, શાંતિ કેમ થાય? મહારાજ શું કીધું? સ્વામી બદ્રિકાશ્રમમાં મેં શ્રાપને સ્વીકાર્યો, છપૈયા હું પ્રગટ થયા. 3 વર્ષ સુધી બહુ બહુ લીલા કરી, ઘણા કસુરોનો સંહાર કર્યો, ધર્મભક્તિને સુખ આપ્યું. ત્યાંથી અયોધ્યા ગયા અને ત્યાં 8 વર્ષ સુધી રોકાયા. ત્યાં પણ ઘણા બધા અસુરોનો સંહાર કર્યો, માત પિતાને દિવ્ય ગતિ આપી. મુક્તાનંદ સ્વામી કે મહારાજ પછી ઘરબાર છોડ્યા. 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું, એમાં ગોપાળ યાગી યોગી આદિકને દિવ્ય ગતિ આપી, 9 લાખ યોગીઓને પણ દિવ્ય ગતિ આપી, જગન્નાથપુરીનો કદડો બધો કાઢ્યો અને ફરતા ફરતા લોજમાં આવ્યા, તમને મળ્યા. મુક્તાનંદ સ્વામીને શાંતિ થઈ નહીં. ફરીને મારાને પૂછ્યું, મહારાજ પછી મારે આગળ લીલા કેવા મળ્યા? મુક્તાનંદ સ્વામીના મનમાં શું થયું? આ બધું તો સાંભળ્યું જ છે આપણે, એનું એ કહીશ. શું કામ શાંતિ ન થઈ? ચરિત્ર નહોતા, ચરિત્ર હતા પણ સ્વામી ઠેરાવ બીજો કરીને બેઠા હતા એટલે શાંતિ થઈ નહીં. કથમ બેઠા હોઈએ પણ કેવળ પરમાત્માના ચરિત્ર સાંભળીને મોજ માણવા માટે બેઠા હોય તો જ એની મોજ આવે, અહીંયા બીજા ત્રીજા ઠેરાવ કરીને બેઠા હોય તો લેશ માત્ર સુખ ના આવે. મનમાં એમ થાય કે અરે પૂરું કરે, પૂરું કરે સારું, વચ્ચે બેઠા છે, ઊભું થવા એમ નથી. એમ એના એ મુક્તાનંદ સ્વામીને જયારે નિત્યાનંદ સ્વામી કીધું કે સ્વામી મહારાજ કેમ કાઢી મૂક્યા, મહારાજ કીધું મુક્તાનંદ સ્વામી મહારાજ કે મહારાજ શાંતિ થયું જણાવો સમજાવો, કે મહારાજ કે ગામડે ગયા જાઓ, અને ગામડે કાઢી મૂક્યા નિત્યાનંદ સ્વામી સામે મળ્યા. સ્વામી આમ કેમ કર્યું, તો કે મેં મહારાજને શાંતિ થવાનો પ્રશ્ન પૂછ્યો તો મહારાજ તો બીજા રવાડે ચડી ગયા કે અમે આમ લીલા કરીને આમ લીલા કરીને આમ લીલા કરી. નિત્યાનંદ સ્વામી કે સ્વામી મારે તમને કહેવાય નહીં, કારણ કે તમે મારા ગુરુ છો, હું તમારો શિષ્ય છું, પણ તેમ છતાં કહું છું પરમ શાંતિનું સાધન તો મહારાજના ચરિત્રો જ છે. સ્વામી તમે કેમ ભૂલ્યા, તેમ હું ધારી રાખ્યું હતું, મેં ધારી રાખ્યું ધ્યાન કરવામાં શાંતિ હશે, મહારાજ ધ્યાનની વાત તો કરી જ નહીં. અને ત્યારે મુક્તાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી કે ગુરુદેવ ચરિત્રમાં જે શાંતિ છે કોઈ જગ્યાએ નથી, અને આટલા જે શબ્દ સાંભળે પોતાનો ઠેરાવ મૂકી દીધો એટલે ઓલા સાંભળેલા ચરિત્ર ને જ્યાં વાગોળો મળ્યા ને ત્યાં મુક્તાનંદ સ્વામી ની શાંતિ થઈ ગયેલો. અને મનના સંકલ્પ વિરામ પમાડવા માટે સર્વ કરતા શ્રેષ્ઠ કોઈ માધ્યમ હોય તો એ પરમાત્માના ચરિત્રો છે. એ મહારાજે પ્રથમના 38મા વચનામૃતમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો. એક સમયનો બીજો સંકલ્પ કરવો, બીજો સમયનો ત્રીજો કરવો, અને મહારાજ કે એના દ્વારા અમે જેવા અવશ્ય થઈએ છીએ એવા કોઈ માધ્યમથી નથી થતા, એમ મહારાજે મધ્યના 54મા વચનામૃતમાં કીધું, અંત્યના બીજા વચનામૃતમાં કીધું. અમે તો એનાથી જ રાજી થાય છે, પણ એમાં હેત હોય ને કોઈ બીજો ઠેરાવ ન હોય તો આનંદ થાય. ભગવાન અનંત આત્માને આનંદ કરવા માટે અદભુત ચરિત્રો કરે. એક ચરિત્ર સરસ આવ્યું, પેલું ભૂતનું. કુવા મહારાજ ધૂપકો મારીને પીડ્યા, પછી ભૂતે બધા માફી માંગી, અમારું કલ્યાણ થાય એમ કરો. મહારાજ એને પૂછ્યું તમે કોણ હતા, કોણ કોણ હતા, બ્રાહ્મણે હતા, મુસલમાને હતા અને સાધુ હત્યા હતા. તે સાધુ ભૂત થાય, અમે કીધું થયા. હુકામ થયા, ભજન કરતા કરતા મર્યા નહોતા, બાંધતા બાંધતા મર્યા. બાંધતા બાંધતા મરી ભૂત જ થાય, બીજું શું થાય કહો. માટે ભગવાનના ભક્તને આમાંથી શીખ લેવાની. શું લેવાની શીખ? શિખામણ. કેવી? મરવું તો ભજન કરતા કરતા મરવું, પણ બીજા ત્રીજા સંકલ્પ કરતા કરતા આ લોકની અંદર ખૂદતા ખૂદતા મરવું નહીં, નહીતર આવી દિશા થાય. એક વાત સમજી લેજો, ભગવાનનો ભક્ત થાય ને કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયાદહમ, એને શરણ મંત્ર અપાય એટલે જમપુરી ટળી ગયા માથેથી. ભગવાનના ભક્તની બે જ ગતિ હોય, કાં તો અક્ષરધામમાં જાય કાં ભૂત થાય. બરાબર સ્પષ્ટ સમજો, જમપુરી ભગવાનના ભક્તને માથે હોય જ નહીં. નિર્વાસનિક થઈ જાય, ચોખ્ખો થઈ જાય તો અક્ષરધામમાં જાય, ઉપાસના શુદ્ધ હોય તો. અને ચોખ્ખો ન થાય ને ગોબરો રહે ભૂત થાય. ઘણા ને ક્યાં આ ભગત હારા હતા ને કેમ ભૂત થયા, એ હારા દેખાતા હતા પણ હતા નહીં. હારો હોય ભૂત થાય નહીં, દેખાતો હોય હારો તો થાય. ઘણી ફેરી આમ એવું જોવા મળે, દેખાતો હોય બહુ સારો પણ હોય નહીં સારો, અને ઘણી ફેરી આમ બહુ સારો ન દેખાતો હોય પણ માહી બહુ સારો હોય. એટલે મહારાજે કીધું કે ભગવાનનો ભક્ત ઉપરની પ્રકૃતિથી ઓળખાતો નથી, ભેળા રહીએ ખ્યાલ આવે કે એની કેવી સ્થિતિ છે. ખાધે જણાય, બેઠે જણાય, ઉઠે જણાય, મહારાજના શબ્દ. મહારાજ કે ઘણાક તો નીચી દ્રષ્ટિ કરીને ચાલતા હોય તોય મહાકામી હોય, અને કેટલાક ફાટી દ્રષ્ટિએ ચાલતા હોય તો મહાનિષ્કામી હોય. એ અપવાદ હોય પણ, હા નહીતર પાછા એમ કે છે ઘણાય અમે ફાટી દ્રષ્ટિ આલીએ મહારાજ કીધું નિષ્કામી હોઈએ. આ જીવ તો ગમે ને જ પકડી લે લો, નબળું જ ગમે એને. આ જીવ અનંત કાળથી ઓખર્યો છે એને માયા જ ગમે છે, ભગવાન ક્યાં ગમે છે. કોઈ પણ સંજોગ એને માયામાં હેત કરવામાં કોઈ રોકે નહીં, બસ એ જ વાત એને ગમે. માયામાં ખેંચાતો હોય અને કોઈ એને ટોકે નહીં, એને બહુ જ ગમે. એટલે એવું જ ગોતે, એમ એવું જ ગોતે, એવું જ પકડે. પણ ભગવાનનો ભક્ત બરાબર યાદ રાખે, ભગવાન સ્વામિનારાયણના શબ્દો બરાબર વિચારવા. મહારાજે પ્રથમના 77માં વચનામૃતમાં કેટલી અદભુત એક વાત બતાવી. સર્વત્ર જગ્યાએ મહારાજ નિશ્ચયને સર્વ કરતા શ્રેષ્ઠ બતાવ્યો. સર્વ જગ્યાએ આખું વચનામૃત ખોલો, નિશ્ચયની સામે મહારાજ કોઈને ઉભા ન રહેવા દીધા. પણ એક પ્રથમનું 77મું વચનામૃત મહારાજ કંઈક ઉલટ લખ્યું. મહારાજ કે નિશ્ચયના બળે કોઈ ધર્મને જો ખોટા કરી નાખતો હોય તો એને પંચ મહા પાપ કરતા અધિક પાપી સમજવો. શ્રીજી મહારાજના શબ્દો કહો, નિશ્ચયના બળ ઉપર નિશ્ચય સર્વ કરતા મોક્ષ માટે શ્રેષ્ઠ માધ્યમ છે. એનાથી મોક્ષ માટે કોઈ માધ્યમ શ્રેષ્ઠ ન કહેવાય. ઘણા મુદ્દાઓ છે મોક્ષના, પણ એમાં નિશ્ચય એ સર્વ કરતા શ્રેષ્ઠ માધ્યમ છે. પણ તદાપી મહારાજ કે એના અવલંબને કરી અને એના યોગે કરી, અને જોઈએ ધર્મને ખોટા કરી નાખે તો મહારાજ કે પંચમહા પાપ કરતા અધિક પાપી છે.